રામકથા સાંભળ્યા પછી એટલા બધા કૃતકૃત્ય થયા છે, બળભાગી થયા છે, એનો પ્રતિસાદ આપી રહ્યા છે. પોતાના હૃદયમાં જે ભાવો ઉત્પન્ન થયા સત્સંગ કથા સાંભળ્યા પછીના, તો કહે છે કે પ્રભુ આ સંસાર સાગર તરવાનું મને એક સાધન મળી ગયું, બાકી તો તરહીન બિનુસે એ મમ સ્વામી. કાગૃષિએ પણ કહી દીધું કે મારા ભગવાનને સેવ્યા વગર ક્યારેય પાર પડી શકવાના નથી. તો બસ એના જ પ્રત્યુત્તરની અંદર પણ કહ્યું, મોહ જલદી બોહિત તુમ, તમે મને જીવનનું નાવડું બનાવી આપ્યું, અને એની સાથે કહ્યું માયા મો કહો નાથ વિભિધ સુખ. આપે કથા સંભળાવીને મને એટલા બધા સુખ આપ્યા છે, એટલા સુખ આપ્યા છે કે સુખ અગણિત છે, અનંત છે, એનો કોઈ પાર જ ન આવી શકે. જે અનંત છે એનો ક્યારે એને ક્યારે પૂર્ણાહુતિ નથી હોતી, એનો પાર નથી આવતો. તો જે મો કહનાથ વિવિધ અનેક સુખ આપ્યા, શું વર્ણન કરું, કેટલા ગણી બતાવું કે તમે કેટલા સુખ આપ્યા. એને ગણવા હોય તો મારે પહેલા આકાશના તારા ગણવા પડે, અને પછીથી એ સુખને સુખની ગણતરી કરી આપું. અનેક પ્રકારના સુખ આપ્યા એ ભગવાનના સત્સંગથી પ્રાપ્ત થયેલા સુખ જો આકાશના તારા ગણી શકાય તો સત્સંગ દ્વારા મળેલા સુખને ગણી. મોહ કવિતાત વિવિધ સુખ, કયા શબ્દોમાં કહું, કઈ ગણતરી કરી આપું, કયા સુખ, કયા સત્સંગના સુખને પહેલું વર્ણવું અને બીજા અને પછી બીજો નંબર આપું. બધા જ સુખ એક એક થી સર્વોત્કૃષ્ટ. તો મોહ જલધી આ સંસારનો આસક્તિનો સાગર, વિટંબણાઓ ભરેલું જળ છે, એમાંથી પાર ઉતરવા માટે આપે મારી જાતને જ સત્સંગના નાવડામાં બેસાડીને સુરક્ષિત કર્યું, અને એના માટે કહ્યું કે મોહ કહનાથ. હવે નાવડીમાં નૌકાની અંદર સારામાં સારી જગ્યા બેસવાની આપી દે, બિલકુલ સુરક્ષા હોય, બીકે ના લાગે, અને જીધું સારી રીતે સુરક્ષિત નિર્ભય થઈને પાર ઉતરી શકાય. મોહ જલધી બોહિત તુમ, મને આ દરિયો પાર કરવાની અંદર આપે મને નૌકા બનાવી હતી, અને એની અંદર પણ મને અનેક સુખ સુવિધાઓ આપી દીધી. સરસ મજાની સુવિધાવાળી મોટી સ્ટીમર હોય, જમવાનું, સુવાનું, ખાવા પીવાનું, નાવા ધોવાનું, રમવાનું, જે કંઈ પ્રવૃત્તિ કરી બધી જ પ્રવૃત્તિ કરવા માટેની સુવિધા આપી દે એ વાણની અંદર, એ સ્ટીમરની અંદર, તો સુખેથી પાર ઉતરી જવાય. થાય છે જેવા જીમી પીપીલિકા સાગર, આખો દરિયો કીડી કેવી રીતે ઓરંગી શકે, પાને ડુબાડી દે, પણ કોઈ જતો હોય એને હાર પહેરાવ્યો હોય એના હારની અંદર કીડી બેસી જાય, અને પેલો પહેરેલો હાર હાથમાં લઈને વિમાનમાં ચડે અને સાથે લઈ જાય. જેમી પીપીલિકા આખો દરિયો પાર કરી જાય. એ રીતે કહ્યું કે આપના આપનો આ સત્સંગ અને આપ તો મારા માટે તો આ સંસાર સાગરને પાર ઉતારવા માટે એક નાવ બન્યા, અને એમાં બધી જ સુખ સુવિધાઓ આપી દીધી. મોહ કહું નાથ વિવિધ સુખદાય. બધી જ સુવિધાઓ વાળા ઘરમાં બેસવાનું હોય, બહુ સરસ, કોઈ અગવડ નથી, કોઈ કમી નથી, બસ બિલકુલ શાંતિ છે, બધી જ પ્રકારના સુખ. મોહ કહું હે નાથ, વિચાર કરો, પોતે રાજા છે, પક્ષીરાજ છે, અને કાગ ઋષિને નાથ કહી દીધા, એટલે કાગ ઋષિ રાજા નાય રાજા છે. કેમ કે જે ભગવાનની નજીક રહેતા છતાંય ભગવાનને નહોતા ઓળખી શકતા, ભગવાનની ભક્તિભાવથી જેણે ઉપાસના કરી એને ભગવાનની સમીપમાં હતો, એટલે ગરુડજીને એમ થયું કે મારા કરતા નજીક તો ભગવાનને તમે છો. ચિત્રકૂટ ઉપર લક્ષ્મણજી સાથે બેઠા છે, ભરતજીને આવતા સાંભળીને આવેશમાં આવી ગયા. ભરત અહી સમર શિખાવ, ભરતજીને આજે ખબર પાડી દઉં, મારા રામને એકલા વનની અંદર એકલા જાણીને અહીંયા આગળ લશ્કર લઈને આવે છે. તો રઘુપતિ સેવકને કહા, જો આજે ભરતને પાછો ના હટાવો તો ભગવાનનો સેવક નહીં, એમ કહી અને કહે, જો ભગવાન સ્વયં શંકર મદદ કરવા આવશે ને ભરતને, તોય નહીં આજે નહીં ગાંઠો હું કોઈને. ભરત લક્ષ્મણજી આવેશમાં, ભગવાને જોયું કે આ ભરત લક્ષ્મણ થોડુંક ઉતાવળિયું પગલું, ભગવાન કઈ બોલી નથી શકતા. જો ભરતને તરફ બોલવા જાય તો લક્ષ્મણ કે હું ખોટો છું, તમારી સેવા કરવા 14 વર્ષ તમારી જોડે ગાળવાના, ઘરના સુખ ભોગ્યા ના હોત ને. લક્ષ્મણને ખોટું લાગે, જો લક્ષ્મણનો પક્ષ લે તો ભગવાન પણ થોડાક અપરાધમાં આવી જાત. જો અપરાધ ભક્ત કરે, ભક્તનો અપરાધ થઈ જાય, ભગવાન ચૂપ રહ્યા. તે વખત આકાશવાણી, આકાશવાણીમાં લક્ષ્મણજીને ઉતારી પાડ્યા નથી, પહેલી તો પ્રશંસા કરી, વાહ લક્ષ્મણ, પણ પછી ધીરે રહીને કહ્યું, હંમેશા કોઈ પણ માણસ આવેશમાં આવી જાય ને, તેને સમજાવવો હોય ને, ટાળો પાડવો હોય ને, ત્યારે આ પ્રસંગ બહુ સરસ. પહેલી ખૂબ પ્રશંસા કરી, વાહ લક્ષ્મણ, ભગવાનની સેવામાં આવ્યા છે, તમારી સુરવીરતા, તમારી શક્તિ, તમારું બળ. પછી ધીરે રહીને કહ્યું કે જાનહુ ભરત રામ પરિછાય. અરે ભરત તો ભગવાનનો પડછાયો છે, એને જુદો પાડી શકાશે? કોઈ પણ વસ્તુનો આપણો પડછાયો હોય આપણી જાતથી જુદો પાડી શકીશ? સાથે જ રહેવાનું. તો ભરતજી ભલે દૂર હોય, ભલે તમે સાથે બેઠા છો, પણ રામની છાયા સ્વરૂપે ભરત. તરત સંકોચાઈ ગયા અને લક્ષ્મણજી આવીને ભગવાનના ચરણમાં નમ્યા ને ભગવાને તરત આવકાર આપી દીધો, આવો ભાઈ. તો આખો કેવો ભાવ બદલી નાખ્યો, કહ્યું કે મોહ જલદી બોહિત તમ, પાર ઉતરવા માટે તો આપ મારા માટે નૌકા સ્વરૂપ. જે ગરુડજી ભગવાનના સેવક માત્ર નજીકમાં, છતાંય શંકા. ગરુડ પક્ષીઓનો રાજા છે, પણ કાગ ઋષિને ભગવાન હૃદયમાં બેઠેલા છે, ભલે ગમે એટલા દૂર હોય. જેમ ચિત્રકૂટમાં ભરતજીનો વિજય થયો દૂર હતા છતાંય, લક્ષ્મણજી સમીપમાં હતા છતાંય હાર સ્વીકાર કરી, એમ અહીંયા આગળ સત્સંગ પૂરો થયા પછી ગરુડ રાજા હોવા છતાંય, પોતાની ભગવાનની સમીપમાં રહેલા હોવા છતાંય, પોતાની હાર કબૂલ કરી લઈને કાગ ઋષિને નાથ કહી દીધા, મારા કરતા તમે આગળ છો, ભગવાન તમારા હૃદયમાં છે, ભલે હું ભગવાનની પાસે છું. મો કહું નાથ વિવિધ સુખદાય, તમે મને ઘણા બધા સુખ આપી દીધા, અને હંમેશા આપનારનો હાથ ઉપર હોય અને લેનાર પણ પરબની અંદર, પરબમાં પાણી પીવડાવવાળો ભલે નાનો રહ્યો પણ ઉપર બેઠો હોય, પાણી પીનારો ગમે એટલો મોટો હોય ને તેની પણ. તો ભગવદ્ નામ સ્મરણની અંદર પણ ભલે નાનો રહ્યો પણ ઉપર બેઠો. કાગ ઋષિને આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. કાગ ઋષિ તો એક સામાન્ય, કે છે હું તો સામાન્ય પક્ષી છું અને એના માટે શું કહ્યું, હું તો કેવો છું, બધા સકુનાધમ, બધા અપસુકનમાં અપસુકન્યાળમાં અપસુકન્યાળ તે હું, અપસુકન્યાળમાં અપસુકન્યાળ સકુનાધમ. કાગ ઋષિ પોતાની જાતે જ સ્વીકાર કે હું તો બિલકુલ અપસુકન્યાળ છું, બધી રીતે નાનો હલકો સબ વિધિહીન, છતાંય નિજ જન જાણી રામ મોહી સંત. મને સંત સમાગમ આપ્યો છે મારા ભગવાન. તો આમ મો પહી હોય ને પ્રતિ ઉપકાર. હું આટલો બધો સત્સંગ સાંભળ્યા પછીથી આપનો આપનો શું કાર્ય કરું, આપની કઈ સેવા કરું, હું બદલો વાળી શકતો નથી. જેમ ભગવાન હનુમાનજીને માટે કે ભગવાન હનુમાનજી માટે કે હનુમાન તમારાથી તમારા ઋણમાંથી મુક્ત થઈ શકતો નથી. એમ અહીંયા ગરુડ રાજા છે, એટલે કાગ ઋષિને કહે છે કે મો પઈ હોય ન પ્રતિ ઉપકાર. પ્રત્યુપકાર કયો કરી આપું, કયો કરું, મારી પાસે કોઈ એવું સાધન નથી. અને સત્સંગનું જેટલું વજન છે, જેટલી કિંમત છે, એટલી આ સૃષ્ટિમાં બીજી કોઈ વસ્તુની કિંમત નથી. તુલનતા જો સુખ લવ, સત્સંગની તોલે કશું જ આવી શકતું નથી. હું આપને શું આપું. જ્યારે કથાની પૂર્ણાહુતિ થાય ત્યારે ઘણો બધો અહોભાવ જાગ્રત થાય, ઘણો અહોભાવ જાગ્રત, અને એમ થાય કે આપણા ખિસ્સામાંથી કંઈક આપણે આપવું જોઈએ. કેમ કે વક્તાએ આપણને આટલું બધું આપ્યું, સાત સાત દિવસ સુધી આટલું બધું આપ્યું, જીવન જીવવા માટેનું, મનની શાંતિ માટેનું કંઈક આપ્યું છે, તો આપણે શું આપવું, કયું આપવું. એક સાધુ નારાયણ હરિ કરવા માટેનું કહે, તમે બે રોટી આપીને એને તૃપ્ત. ભાગવતમાં સનકાદિક ઋષિઓ અજામિલને ત્યાં જઈને ભિક્ષા લીધી, તો કહ્યું આને ત્યાં ભિક્ષા લીધી શું પાછું આવું. તારો જે જન્મનાર પુત્ર છે એનું નામ નારાયણ, એનો ઉદ્ધાર. સાધુ પણ એક બે રોટીના નારાયણ હરિના ટુકડાની અંદર તમને જીવન પર્યંત જીવનને પાર ઉતારવા માટેનું સારામાં સારું સાધન આપી જાય. રોટીની કિંમત કેટલી, અને જીવન પાર ઉતરવાનું સાધન જે આપીને જાય એની કિંમત ગમે. મો કહું હોય ને પ્રતિ ઉપકાર, હું આપને શું વાત. કોયલીમાં જ્ઞાનીજી મહારાજ હતા, બહાર જરાની અંદર પોતાનું આસન ને ધોણી દેખાડી બેઠે. એક નાનો છોકરો રોજ પોતાના પશુઓ ચારવા આવે, રોટલો ને શાક, રોટલો ને દૂધ, રોટલો ને ભાજી લઈને આવે એમની ભિક્ષા માટે મૂકી દે. મહારાજ આરોગી લે, પછી એમાંથી કઈ વધ્યું હોય તો પેલો છોકરો પછી લઈ, જે પોતાનું ભાત લાવે એમાંથી. એક વાર આવી ઠંડી શરૂ થઈ ને એમ પડેલું, ઘઉંની સીઝન હતી, પેલો કે મારે ત્યાં પોંખ ખાવા ના આવો, ચલ તેને ખેતરે ગયા મહારાજ જાનજી પાછળ પાછળ. એ પોંખ શેકવા બેઠો તો મહારાજ એક આખો આંટો મારી અને પાછા આવ્યા, પોંખ ખાઈને પોતાના સ્થાને આવ્યા. એ રાતે લક્કડીઓ એમ પડી, બધું બીજે દિવસ સવારે બધા નીકળ્યા, ખેડૂતો જોવા, બધું કાળું મસ્ત થઈ ગયું. ત્યાં છોકરાનો બાપે જોવા નીકળેલા, મારી ખેતી જોઈ આવતો ખરો, ચારે બાજુ બધું જ કાળું મસ્ત થઈ ગયું, બધું આંબા મોડા મસ્ત થઈ કાળા થઈ ગયેલા. અને આ એકલું ખેતર આમ લીલું કહ 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 લીલું છે. મહારાજ જાનકીદાસ મહારાજ આ શબ્દો બોલતા, કહ 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 લીલું. પછી છોકરો પાસે કે આમ કેમ થયું, બે વિચારમાં પડ્યા બાપ મિત્રો, કાલે સાંજે હું મહારાજને લઈને આવ્યો હતો, એમણે અહીંયા ગાડી આંટો મારી પહોંચ થઈ ગયો. સાધુ કોઈની પણ ભિક્ષા લે તો એનું એમને ન લે, એનું ઋણ ચૂકવે, કંઈક આપીને જાય. આ સંતોની પરિપાટી. અહીં આગળ કાગ ઋષિએ આખી કથા સંભળાવી નવ દિવસની. ગરુડજી કહે છે કે હું પક્ષીઓનો રાજા છું, પણ તમને આપવા માટે મારી પાસે કોઈ એવી ચીજ વસ્તુ નથી. મોપ હોઈને પ્રતિઉપકાર હું શું આપું. કથાની પૂર્ણાહુતિને દિવસે ખિસ્સામાંથી પાકીટ કાઢીને હાથ નાખીએ અને જે હાથમાં આવ્યું તે મૂકી દઈએ. આજે બહુ કેટલો અંદર એક આનંદ હોય, અહોભાવ હોય. તો ગરુડ કે છે હું શું આપું તમને, મારી પાસે તમને આપવા માટેની કોઈ ચીજ નથી. દક્ષિણામાં શું આપે,